મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 24/6/83 તત્વચર્ચા સળંગ પ્રવચન નંબર 40.
આત્માનો સ્વભાવ નથી. આ બધી કક્ષા એને સમજવી પડશે. આત્માનું હિત કરવું હોય એને માટે આગમ પદ્ધતિ એ લક્ષણ પણે જાણતા જો અનુભવ ન થતો હોય તો મારું લક્ષણ દેખાડી નું લક્ષણ દેખાડી છે, નિત્યનું લક્ષણ નિત્ય છે, એમ ધીમે 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 અંદરમાં સાધકો તો કઈ હોય, સાધક હોય તો આપણે તો મારી કે શૈલી છે, શૈલી ની વાત કરું છું, પ્રત્યેક ની શૈલી બીજો છે, મારી શૈલી એવી છે. આજે 25-30 વર્ષથી વાત કરું છું, અનાદિ મિથ્યા દ્રષ્ટિ એની સંસ્કૃતિ દ્રષ્ટિ કહેતા એની પ્રધાનતાથી હું વાત તમે ખા કરું છું. એ વક્તાનો અભિપ્રાય સમજવો જોઈએ કે આનું પ્રયોજન શું છે અને કઈ ને એની વાત પસંદ કરે છે, બસ તો કોઈ વિવાદ પ્રશ્ન રહેતો ટળી જા. તો ભાવ ઇન્દ્રિય વડે અનંતકાળથી જીવ જાણતો આવે છે, પણ અને એને એમ થયું કે ઉપર ને જાણું છું, તો એ તો ઇન્દ્રિય જ્ઞાન એનું કર્મ શું થાય, અતિન્દ્રિય જ્ઞાન તો એનું કર્મ નથી થતું. માટે રાગ નું કર્મ ને ઉપર ને જાણવું એનું જ્ઞાન સુધી વિશે નથી આવે, ત્યાંથી એને અતિન્દ્રિય જ્ઞાન લઈ એવા આત્માની પ્રાપ્તિ થઈ થાય. આમ જો તું શ્રદ્ધા કરીશ તો જાણે છે એને અમે આત્મા જ કહેતા. આ એનું વચન છે, પેલા બોલું જ્ઞાની પણ પર્યાય તો જાણે છે, કઈ ગયો છે આખો. હું જે કહું છું એના જે વિચાર શક્તિ જીવ માટે એની જે ભૂલ થાય છે એ ભૂલ ભાંગવા માટે હું કહું. જાણવા અતિન્દ્રિય જ્ઞાન કરી દઈ છે, કોઈ વાંધો નહીં. હવે ભાઈએ કહ્યું કે જ્ઞાન તો કઈ દોષ કરો કે નહીં, કે હા મોટો દોષ. કોણે કહ્યું છે કે કુકુંદાચાર્ય ઉપર ક્યાં કહ્યું છે કે બંધ ધિકાર હાવ બંધ, હાવ બંધ ના વર્ણન કરતા 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 હું પણ મારી શકું, દિવાળી શકું, છોકરી કરી શકું, બીજાને સમજાવી શકું, હું સમજાવું તો બીજો સમજી જાય, મારા માટે યુક્તિ છે સમજાવવાની, એવો જ એને અભિપ્રાય સમજે છે એને અધ્યોષણ નથી. એમ કરતા કરતા એ ભાવબંધ ની વાત કરે, એમ કરતા કરતા એવી એક શુદ્ધ વાત કરી કે હું ભગવાન ના શાસ્ત્ર સિવાય ક્યાંય મળવી મુશ્કેલ. ભાવબંધ કે મને ધર્મદ્રવ્ય જણાય છે, કર્મદ્રવ્ય જણાય છે, આ દેવગુરુ શાસ્ત્ર મને જણાય છે. આત્માને જાણવા માટે પરાશી અધ્યોષણ જેમ છોડાયો છે, એમ પરાશી સજ્જો વ્યવહાર છોડાવી જે છે એની પ્રાપ્તિ કરાવે છે. કાલે વાત થઈ કે બંધિકાર ક્યારે વાત કરશે, પોતાને બંધ થાય છે પરમે જાણતા એ ખ્યાલ બહાર રહી જાય છે. રાગ કરતા તો બંધ થાય, પણ રાગ ને એને પરમે જાણતા પણ એને બંધ થઈ જાય છે. ભાવ બંધ ભલે દેવકર્મના પદમાં નિમિત્ત ન થયું હોય તો એની કઈ અમારે વ્યવહારની સ્થાપવાની જરૂર નથી. નિશ્ચય શું છે કે જ્ઞાન પોતે દોષિત છે, જ્ઞાન જેનું છે એને પ્રસિદ્ધ ન કરે. એકાંતે પરને પ્રસિદ્ધ કરવામાં રોકાય એમાં શું કાર્ય સિદ્ધિ સાધ્યું સિદ્ધિ નથી. દરેક જગ્યાએ આ વાતો છે કે જ્ઞાન નો પણ જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણે પર્યાય છે.
એમ કહેવાનું જોયું છું
એક શોષક જ્ઞાન છે ને એ સ્વભાવ નો શેખા માટે કે રાગ માં જ્ઞાન ક્રિયા નથી, એટલે રાગ આંગળો છે અને જ્ઞાન ની પર્યાયમાં જાગૃતિ નો અંશ છે. એ રીતે બધું કારણ નથી, એમ આ કર્મ ના પદ નું નિમિત્ત કારણ નથી એમ પણ અધ્યોષણ જે થાય છે જ્ઞાન ની પર્યાયમાં એ તો પોતે ભાવ બંધ થઈ ગયો. અધ્યોષણ તો ઘણે લોકો વિચાર વિચાર દર્શન વિચાર જ્ઞાન છે, આત્મજ્ઞાન નો ભેદ છે. વિચાર જ્ઞાન વિચાર દર્શન વિચાર ચારિત્ર એટલો વિચાર દર્શન અને વિચાર ચારિત્ર આશ્રમના પ્રકાર નથી. જ્ઞાન ને પણ ભેગું અજ્ઞાન ને પણ ભેગું લીધું છે. અરે બંધ થાવ કે ન થાવ કર્મ નો એની યારે સંબંધ નથી. પણ મારા આત્મા ને મારું જ્ઞાન પછી ન કરે આ એને ભગવાન જ્ઞાન કહેતા નથી. એ અજ્ઞાન છે એમ તો લે. નવા કર્મ ના બંધ નું કારણ થાવ કે ન થાવ, પણ મન મારું જ્ઞાન મને પ્રસિદ્ધ ન કરે, સામાન્ય ને તિરોભાવ કરે અને વિશેષ ક્યાં જ્ઞાન ને આવિર્ભાવ કરે એને ભગવાન અજ્ઞાન કહે. એ જ્ઞાન નો પહેલા લીધો છે બધાને ચાલી એ વાત નથી કરી. ક્રિયાચાર જ્ઞાન નો આવિર્ભાવ મને આ જણાવી છે અને આ જણાય છે ને એ બીજું કઈ જણાય છે કે ના થાય બીજું જણાતો લીધો દુનિયામાં તારું જ્ઞાન તને જણાતું નથી. એકાંત પ્રકાશકમાં છે તો સ્વપ્રકાશ પ્રગટ ન થાય એ દોષ નહીં. જ્ઞાનનો જ્ઞાનનો ધર્મ તો સ્વપ્રકાશક છે, પ્રમાણથી પ્રમાણથી સ્વપ્રકાશક છે. નિશ્ચયથી તો જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક છે. જરા વાત કરી દઉં તો ભાઈ ભૂતકાળથી આત્માને આત્માનો અનુભવ થતો નથી. નાના પ્રશ્નો થાય છે આટલા વર્ષથી સાંભળીએ છતાં આત્માનો અનુભવ થતો નથી. એનું કારણ શું કે વ્યવહારનો મત રહી જાય છે. શુદ્ધને નો પક્ષ આવ્યો નથી, એ પક્ષ ના બે પ્રકાર, એ વિકલ્પાત્મક પક્ષ કે જે નિયમથી પક્ષાથી ક્રાંતિને અનુભવ કરે એવો અને એક સીધો આત્માનો અનુભવ શુદ્ધ નહીં નો પક્ષ શુદ્ધ નહીં થી શુદ્ધાત્માના દર્શન થાય, અશુદ્ધ નહીં થી થાય, શુદ્ધ નહીં થાય. હવે એ જે શુદ્ધ નહીં છે એ ઇન્દ્રિય જ્ઞાન છે કે અતિન્દ્રિય જ્ઞાન છે? અતિન્દ્રિય જ્ઞાન છે તો એ શુદ્ધ નહીં થી શુદ્ધાત્માના દર્શન થાય, કે અતિન્દ્રિય જ્ઞાન છે તો એ શુદ્ધ નહીં સ્વપ્ન પ્રકાશક છે કે સ્વપ્રકાશક છે? જોજો શુદ્ધ નહીં છે એ નહીં છે, નહીં છે એનો વિષય એ કૌ જો બે નો શુદ્ધ નહીં નો વિષય પણ બે નથી શકે. શુદ્ધ નહીં એનો વિષય એટલો ભૂતાર સામાન સ્વભાવ માત્ર છે. તો શુદ્ધ નિર્ગણે શુદ્ધાત્માનું જ્ઞાન ને માન થાય તો શુદ્ધ નહીં એટલે નીચે સ્વપ્રકાશક છે. એ સ્વપ્રકાશક પૂર્વક સ્વપ્રકાશક અંદર નું અને સ્વપ્રકાશક બહાર નું એ બે વ્યવહાર છે. એક અંદર નું નિશ્ચય અને બહાર નું વ્યવહાર. સ્વપ્રકાશક વિના શુદ્ધ નહીં વિના શુદ્ધ નહી છે એમાં ઉપાધ્યાય ની મૂળતા છે, સ્વપ્ન પ્રકાશક માં જાણવાની મૂળતા છે, પ્રમાણ જ્ઞાન છે. સ્વપ્રકાશક તો રાખીને સ્વપ્રકાશક હોય, સ્વપ્રકાશક ઉડાડીને સ્વપ્રકાશક ન થાય. રેલી નું અવલંબન લેતા લેતા પોતાના પરિણામ બનાય. નિશ્ચય સ્વપ્ન પ્રકાશક ઉડી જાય છે, દોષ લાગે છે. સ્વપ્ન પ્રકાશક પણ પસંદગી કર્યું કેવળ જ્ઞાન નું, કેવળ જ્ઞાન ની પર્યાય એમાં સ્વપ્ન પ્રકાશક પણ બહુ પસંદગી છે. આપણે નિયમ સાથે સમજાવી એ વધારે ઠીક સાથે. આત્માના અનુભવ થવામાં બે અભિપ્રાય થાય છે, એક રાગનું કરવું ને એક રાગનું જાણવું. કરવામાં ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય અને જાણવામાં પણ વિપતા એ કરવું છે કે જ્ઞાની પણ રાગ ને જાણે. ભાઈ જ્ઞાની તો પહેલાની આ કથા બનાવી છે. અનાદી વિચાર દ્રષ્ટિ સંજય દ્રષ્ટિ કેમ થતો નથી એની ત્યાં ભૂલ થાય છે એની વાત છે. અને આ વાત ગુરુદેવ કરી છે. જો શુદ્ધ ઉપયોગ અધિકાર છે, નિયમ સારો છેલ્લો અધિકાર છે. 159 એના શબ્દો એટલો લોકાયુક્ત નહીં. પોતાના આત્માને જાણે છે, લોકાયુક્ત ને જાણે છે, એ વાત છે. આમાં બધું અટલ છે. અને નિશ્ચયથી કેવળ જ્ઞાની આત્માને અને પોતાને જાણે છે અને એ કહે છે. હવે ટીકા અહીં જ્ઞાનીએ કે સર્વજ્ઞ પરમાત્મા ને કેવળ ભગવાનને સ્વપર સ્વરૂપનું પ્રકાશક ગુણ કરતાપણું નહીં, કરતાપણાની તો ગંધ નથી, વાત જ નથી. સ્વપર સ્વરૂપનું પ્રકાશકપણું કથનથી છે, સરળતા નથી. સ્વપર પ્રકાશ જ્ઞાનની પર્યાયનો જે ધર્મ છે એ પણ ભાઈ કથનથી છે. કથનથી કહેવાથી એને નિશ્ચયનો ખ્યાલ આવી જશે. અને એકલું સ્વપર પ્રકાશકમાં વ્યવહારનો પક્ષો છે અને દ્રઢ થશે. આ તો કેવળ આત્માના હિતની માટેની આપણે ચર્ચા અને એમાં સાચું આધાર. જ્ઞાનીએ સ્વપર સ્વરૂપનું પ્રકાશકપણું કથન કર્યું છે. આ વિષય આપણે હું હતો ત્યાં લઈ આવડો હતો, પરમાત્મા ભૂલાઈ જાય સારું થાય. હવે જે સ્વપર પ્રકાશકપણું કથનચિત કર્યું છે એના સ્વપર પ્રકાશકના કથનચિત પણ આના બે પ્રકાર, નિશ્ચયથી સ્વપર પ્રકાશક અને વ્યવહારથી પણ સ્વપર પ્રકાશક. હવે નિશ્ચયથી સ્વપર પ્રકાશકમાં શું લેવું અને વ્યવહારે સ્વપર પ્રકાશકમાં શું લેવું એ આપણે એક જ નાનો વિષય કે નિશ્ચયથી સ્વપર પ્રકાશકમાં એકલો આત્મા લેવો, આત્મા ના દેવું પર્યાય છે, બાકી કઈ લેવું પડે. સ્વમાં લેવું જ્ઞાન અથવા જ્ઞાન અને પરમાં લેવું જ્ઞાનની અપેક્ષા એ આનંદ આદિ એ પર એ બધું આમાં લખેલું છે. એનું દુકાન ઉપર નીકળવું છે, વાંચી લેવું પછી. એ અંદર ને અંદર સ્વપર પ્રકાશક છે, એ નિશ્ચયથી છે. શા માટે એમાં કરી અપેક્ષા હોય આવતી નથી, પણ પદાર્થી માટે છે. પછી બીજો પ્રકાર કયો, વ્યવહાર થી સફર પ્રકાર. વ્યવહારમાં એટલું લોકારૂપ ને જાણે છે એ સફર પ્રકાશક નહીં, એ આત્માને પણ જાણે છે અને લોકારૂપ ને પણ જાણે છે. એવું જે સફર પ્રકાશક થયું એ વ્યવહાર છે. એકલું પર ને જાણે એ વ્યવહાર નથી, જાણતા પણ ને જાણે છે એ આખો પ્રમાણ જ્ઞાન નો વિષય વ્યવહાર મંજો. અને પંચાધ્યાય કરતા એ અર્થ વિકલ્પ આત્મ જ્ઞાન એમ પ્રવૃત્તિ ગાથાનો આધાર આપી અર્થ વિકલ્પ એટલે સ્વ અને પર પદાર્થો નો વ્યવસાય આત્મ જ્ઞાન જાણનારું જ્ઞાન એને વિકલ્પ કહેવામાં આવ્યો. વિકલ્પ ને જ્ઞાન એને પંચાધ્યાય કરતા એ કહ્યું. આચાર્ય ભગવાન નો આધાર આપીને પોતે લખે છે એ ઉપચરિત સદભૂત વ્યવહાર થી કરવા અને એ જ્ઞાન નું અસદ લક્ષણ. સદલક્ષણ નથી કેમ કે વ્યવહાર આશ્રય કરવાયો એ અસર વપર પ્રકાશ પણ પસંદગી છે. અને શુદ્ધ નૈતિક જોવામાં આવે તો આત્મા અસર લક્ષણ કે બરાબર છે. લક્ષણ અસર લક્ષણ કે બરાબર અસર માટે ચાર પ્રકારના વ્યવહારની વાત છે એમાં આવે. હવે સૌ પ્રકારની કઠોળ તો સેંકડો જગ્યાએ છે, સમીક્ષા કરો સેંકડો જગ્યાએ. શુદ્ધ જ્ઞાન એ કેવળ શુદ્ધ આત્માને જાણે છે એને શુદ્ધ કેવી કહેવામાં આવે છે. અનુભવની મુખ્યતા છે, જાણવાની મુખ્યતા નથી. પ્રથમ શુદ્ધાત્માને જાણો એમ રાજાને જાણવો, એમ કર્મમાં પ્રથમ શુદ્ધાત્માને જાણવો એટલે ઉપાધિ અનુભવ. પ્રયોજન અને વિમુક્ષા બે સમજવી જોઈએ. એમાં સફળ પ્રકાશક ની વાત ન આવતી હોય તો એમાં ગભરાવાની જરૂર નથી. એ કોણ છે એનો જે સફર પ્રકાશક પર્યાય નો સ્વભાવ છે અત્યારે એની વિરુક્ષા કોણ છે? અત્યારે તો શુદ્ધાત્મા ની સ્વરૂપ થઈને આત્માનો અનુભવ કરાવતો હોય ત્યારે ત્યારે રહસ્ય પ્રગતિ માં કહ્યું કે જયારે આત્મા આત્માનો અનુભવ કરે છે ત્યારે બાર નું કઈ ધરાવતું મારે કેમ કે ભારે સંગત નો ઉપયોગ છે. એ સમયે એક જઈને જાણે ઉપયોગ રૂપ નાસ્તિ રૂપ લે લોકો આપણે જાણે ઉપયોગ તો એક તરફ કરી લે. પ્રકાશક એ વાત કરુણ રાખીને એ વાત છે કરી એ વાત વ્યવહાર વ્યવહાર ની અપેક્ષા એ સત્યા છે. પ્રમાણ જ્ઞાન પ્રમાણ જ્ઞાન ની અપેક્ષા એ પણ કાર્ય સિદ્ધિ કરવા માટે અવતાર ન સંખ્યા છે. આપણે તો કાર્ય સિદ્ધિ કરવી છે અનુભવ નૈતિક જ્ઞાન સ્વ પ્રકાશક છે, નૈતિક દર્શન સ્વ પ્રકાશક છે, નિશ્ચયથી સ્વ પ્રકાશક એટલે કે જયારે જ્ઞાન ઉદ્યોગ પહેલું હતો એ જ્ઞાન ઉદ્યોગ અંદર માં આવે છે નથી તેથી તે જણાતા નથી. એક ઉપાધિ ભૂતાત્મા જણાય છે, બીજું કઈ જણાતું નથી. માટે નિશ્ચય ઉપાધિ ની જ્ઞાનતામાં સ્વ પ્રકાશક કહેવામાં આવે છે. એને જ્ઞાન ની પર્યા એને જાણવાની અપેક્ષા એ પણ જણાય પણ જણાય અપેક્ષા એ સફળ પ્રકાશક પણ કહેવામાં જાણવાની વિક્ષા અલગ છે, ઉપાધિની વિક્ષા અલગ છે. શુદ્ધ નૈતિક એક શુદ્ધાત્મા જણાય છે, બીજા નવ તત્વ જુદા જુદા કઈ વસ્તુ નથી ને, વસ્તુ નથી તો કાંકે બતાવશે નહીં આવે. એને ગૌણ કરીને ભૂતાર કહ્યું છે, એને ઉદાડીને ભૂતાર કોણ કહે? એનું લક્ષ્ય છોડાવવા, વિકારી નું લક્ષ્ય કરાવવા, પર્યાય વિદ્યમાન હોવા છતાં પર્યાય વિદ્યમાન છે એમ છાત્રો પાસે કે નહીં. વિદ્યમાન એટલે કે ધર્મના ઘટલાના પીડા જેવું પર્યાય છે એમ નહીં, પણ એને ગૌણ કરી એનું લક્ષ્ય છોડ હવે અને દ્રવ્ય સ્વભાવ નું લક્ષ્ય ઘર તો દ્રવ્ય સ્વભાવ ના લક્ષ્ય દ્રવ્ય નું જ્ઞાન થશે યથાર્થ અને તને પર્યાય જ્ઞાન થશે સમીપ જ્ઞાન ચારિત્ર જ્ઞાન પરંતુ નિશ્ચય નીતિ આત્મા સ્વપ્ર પ્રકાશક છે, નિશ્ચય નીતિ આત્મા સ્વપ્ર પ્રકાશક નહીં, સ્વપ્રકાશન છે, એક જ્ઞાન નો પ્રકાશન છે, એક જ્ઞાન ને અભેદ કરીને આત્માને સ્વપ્રકાશન નિશ્ચયથી કહેવામાં આવે છે. ત્યાં અત્યારે વ્યવહાર ની વાત ગૌણ છે, એમ વ્યવહાર ની વાત અનુકા સત્ય છે એમ નહીં, પ્રયોજન સિદ્ધ કરવા માટે છોડાવવા માટે વાત આવે. તેથી દર્શન સ્વપ્રકાશન છે. ટીકા, આ નિશ્ચય થી સ્વરૂપ નું કથન છે. નિશ્ચય ની વાત આવે ત્યાં આંખ ઉગાડવી જોઈએ, આખી ઉગાડવી જોઈએ. આખી આંખ ઉગાડે પર્યાતિથી ના ચક્ષુ ઉભે આખા, પણ પર્યાતિથી ચક્ષુ ઉગાડી આખી ના ઉગાડું તો કે ઉગડશે જ નહીં. શુદ્ધ જ્ઞાન નું એટલે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન નો વિકાર શુદ્ધ દર્શન પણ સ્વપ્રકાશક જ છે. નહીં લગાવી ની વાત કરે છે, પછી વિરોધ ક્યાં આવ્યો? નહીં વિમશાથી તો કે છે આત્મા ખરેખર કે સર્વ ઇન્દ્રિય વ્યાપાર ને છોડ્યો હોવાથી સ્વપ્રકાશક સ્વરૂપ લક્ષણ થી લક્ષિત છે. સ્વપ્રકાશક અરે જ્ઞાન તે આત્મા, એમાં આત્મા નો અનુભવ થતો નથી, એ સદુ જવાર છે. સ્વરૂપ કેવી સદુ જવાર છે? આત્મા આત્મા ને જાણે છે તો સાધે નથી, આત્મા પરને જાણે છે એમાં તો સાધે છે, પણ આત્મા આત્માને જાણે છે એમાં પણ સાધ્ય સમય દ્રષ્ટિને સમય થતું છે. સમય દ્રષ્ટિને સાધ્ય ચારિત્ર છે, ચારિત્ર ને સાધ્ય બહુ શું છે, વિચાર દ્રષ્ટિને સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ સમય દ્રષ્ટિ, સમય દ્રષ્ટિને સાધ્ય શું સંચાર, ચારિત્ર મંત્ર સાધ્ય શું. તો ઠેકીકાની ગાથામાં કહે છે કે આત્મા પરદેવેને જાણે છે એમાં સાધ્યની સ્થિતિ નથી. એમાં હું મારા જ્ઞાન વડે મારા આત્માને જાણું છું, એ પણ એક પ્રકાર છે. પછી વ્યવહાર નું જ્ઞાન સાથે થશે, પછી વ્યવહાર કહેવાશે. વ્યવહાર નું પક્ષ નહીં,
વ્યવહાર વ્યવહાર
વ્યવહારનો પક્ષ એમ કહેવાય એને સ્વીકારી સામાન્ય સ્વભાવનું રક્ષણથી બિલકુલ અને પર્યાયને પોતાનો આત્મા માને છે, એમ જે પર્યાય જે વ્યવહાર નહીં વિષય છે એ હું છું એનો પક્ષ થઈ ગયો, વિચાર તો થઈ ગયો, એને હું જાણું છું ના એ હું છું, એટલે વ્યવહારનો પક્ષ કહેવાય. વ્યવહારનો પક્ષ સધારણો છે અને વ્યવહાર છે ચારિત્રનો પક્ષ. હું તો છે જ નહીં, અમારા પરિણામ જે પ્રકારના છે તે પ્રકારના જાણીએ જાણવા રોકાવા જેવું નથી. અરે ઉપયોગ આત્મા જોડી દો, એને જાણવું નથી, એને જાણતા જાણતા શ્રી નથી આવતી જ્ઞાની ને. જાણેલો પ્રયોજમાન એટલે છે એટલે જ્ઞાન પ્રદાન કથન થી છે એટલો સ્વીકાર કરવો જોઈએ. બિલકુલ નથી, અનુરાગ એ રાગ બિલકુલ નથી તો એ જ્ઞાની નથી, અને રાગ ને ઉપાધ્યાય માને તો એ જ્ઞાની નથી.
સમય દર્શન પ્રગટ કરવા માટે શુભ સ્વભાવ અને શુદ્ધ કે અશુદ્ધ પર્યાયના પ્રદેશ ભીન માનવા જરૂરી છે, અને ન માને તો દોષ શું આવે અને સમય દર્શન થાય કે કેમ?
અને શુદ્ધ પર્યાયના પણ પ્રદેશ છે એમ ગુરુદેવે હવે એ નિશ્ચયને પ્રધાનતાથી ફરમાયું છે, પણ વ્યવહારને પ્રધાનતાથી જાણવા માટે જ્ઞાનના જ્ઞેની અપેક્ષાએ જોવામાં આવે તો એક જ પ્રદેશ છે આત્માનો અને રાગનો ને વિતરાગી બને એટલું જ્ઞાન કહીને હવે પુસ્તકાર એમ કહે છે કે અમારા સાધ્યની સિદ્ધિ માટે અમે આ બેને બે ઉષ્ણ પ્રદેશ ભેદ કહીએ તો એમાં કઈ સાધ્યની સિદ્ધિ થાય કે એમાં અમારો દોષ છે એવો પ્રશ્ન છે ને? શુદ્ધ શુદ્ધ પર્યાય ના અવલોકને તમે દર્શન નહીં થાય માટે પ્રદેશ ભેદ છે જરૂરી છે. પછી ભાવ ભેદ ને પ્રદેશ ભેદ બે ભેદ છે. એમ ન માને તો રાગ ના પ્રદેશ ભેદ ન માને તો એને સમય દર્શન થવાનું નથી. શું કહ્યું? જો પર દ્રવ્ય પર ક્ષેત્ર પર કાળ ને પર ભાવ ચો તરફથી ભિન્ન છે રાગ ક્ષેત્રથી ભિન્ન ભાવે તો ભિન્ન છે પણ ક્ષેત્રથી પણ ભિન્ન છે એનો આપણે હજી ઉતાવળ કરવા જેવી નથી. જો અહીંયા જ્ઞાન અપેક્ષા એ પ્રદેશ ભિન્ન છે એ વાત કહેતા પછી હવે દ્રષ્ટિ અપેક્ષા એ આ પ્રદેશ ની ભિન્નતા એ ગુજરાત વાત તરીકે એ લક્ષ્મણ રાખવું સર્વતા ની વાત નથી. વસ્તુ અપેક્ષા એ સુધાર્થ પર્યાય નો ભિન્ન કે દ્રવ્ય ક્ષેત્ર એના
ક્ષેત્રમાં
થાય છે, ઉમા કેટલું પ્રયોજનશીલ છું અમે પ્રયોજન તો સિદ્ધ થાય છે રાગ આત્માના પ્રદેશમાં થાય છે એમાં કેટલું પ્રયોજનશીલ છું એ આત્મા પર ચિંતો પડી ગયો રાગાની છે એ કઈ આમાં થતા નથી, મારી સત્તામાં થાય છે. હું જ ભૂલું છું, હું જ અપરાધી છું, હું જ પાપી છું. મારા દ્રવ્યમાં રાગ, મારા ક્ષેત્રમાં રાગ, મારા કાળમાં ને મારા ભાવમાં રાગ, પ્રમાણભૂત જે દ્રવ્ય છે સુધારિત પર્યાયનો પેન્ટ કે દ્રવ્ય એની અપેક્ષા એ જોવામાં આવે તો એ રાગ મારા ક્ષેત્રમાં થાય. પણ મારા ક્ષેત્રમાં રાગ થાય છે એટલી સિદ્ધિ કરવાથી મિથ્યા તો સિદ્ધ થાય છે, અજ્ઞાન સિદ્ધ થાય છે, આશ્રવ બંધ ને સિદ્ધ થાય છે, પણ આશ્રવ બંધ નો એમાં નિરોધ થતો નથી. હવે જયારે પ્રશ્નકાર નો પ્રક્રિયા છે કે નિષ્ણાત તો છે, હવે સમય પ્રશ્ન કેમ થાય એની વિક્ષાથી વિચારવામાં આવે તો શુદ્ધ અને અશુદ્ધ પર્યાય ના પ્રદેશ ભીન છે એમ માનવું કે એમ ન માનવું, એમ માનવાથી મારી કાર્ય સિદ્ધિ થાય કે એમ ન માનવાથી કાર્ય સિદ્ધિ થાય, પ્રશ્નકારની મૂંઝવણ છે. એ પ્રદેશ ભીન છે શુદ્ધ પર્યાય ને રાગ ના પ્રદેશ ભીન છે. એક વખત એવો પ્રશ્ન મળ્યો છે, એક વખત ની વાત છે, તે જાનભાઈ છોગાલી કલકત્તામાં એને વાત મને કરી કે આ શુદ્ધ પર્યાય છે એના બધે ભીન છે એમ જ્ઞાતિભાઈ ચોધરી છે, તેથી જરા શાંતિ રાખો. વિશેષ પ્રકારે પ્રમાગમમાં પણ પ્રવર્તન રત્નાકરમાં પણ એ વાત આવે છે. પ્રદેશ ભીન છે કે અભિન એમાં જ્ઞાન અપેક્ષાએ અભિન છે, હવે દ્રષ્ટિ અપેક્ષાએ નિશ્ચય કરીએ પરમાર્થ જોવામાં આવે તો એ પ્રદેશ ભીન છે. હવે એનું સાબિત શું કઈ જ્ઞાનમાં આવું જોઈએ ને, એમને શાસ્ત્રમાં આવે એવું માટે નહીં, ભલે શ્રદ્ધા કરી પણ જ્ઞાનમાં દેખવું જોઈએ કે રાગ જેટલા ક્ષેત્રમાં રાગ થાય છે પર્યાયના ક્ષેત્રમાં, અને એ પર્યાય પણ એ દ્રવ્યથી તે સમયે અનન્ય છે, પણ એ અનન્ય છે એ વ્યવહારનું કથન છે અને અન્ય છે તે નિશ્ચયનું કથન છે. શું કહ્યું? બે પ્રકારની વાત કરતો જાઉં છું કે જેથી કોઈને એકાંત તો ઉભાપો ન થાય ને કાર્ય સિદ્ધિ જેવન તો કાર્ય સિદ્ધિ ઉપર મારે આવ્યું છે. આપણે એવું થતું છે રાગના પેલા રાગ ની જો સિદ્ધિ થશે તો વિતરાગ ની સિદ્ધિ આપોઆપી થશે. બંધન ના પરિણામ થી હું રહી છું એમ જેને જ્ઞાન આવશે એને મોક્ષ ના પરિણામ થી રહી છું આવી જશે. એટલે રાગ ના પ્રદેશ ભીન છે તો કેમ કે જયારે આત્મા આત્મા અનુભવ કરવા જાય છે ત્યારે અનંત ગુણાત્મક જે શુદ્ધ આત્મદ્રવ્ય છે એના તો પ્રદેશ એક જ છે અને શુદ્ધ જ છે પ્રદેશો, પણ એ રાગની પર્યાય એ પણ એ જ ક્ષેત્રમાં હોય તો એનું અવલંબન લેતા રાગનું પણ અવલંબન આવી જાય, માટે ક્ષેત્ર ભીન છે, અવલંબન આવતું નથી, બહાર રહેવું છે. રાગ ઉતારતો હોવાથી આત્માની અનુભૂતિ થઈ શકે એવો પાઠ છે. ચૌદમી ગાથા છે ઉતારતો અર્થ આત્માના સ્વભાવમાં એ રીતે જો રાગનો પ્રદેશ ભીન છે તો શુદ્ધ પર્યાયનો પ્રદેશ પણ આપોઆપ ભીન છે આવી જાય. હવે આ રાગના પ્રદેશ ભીન છે એમ કોઈ શાસ્ત્રનો આધાર છે? ગુરુદેવ તો કહ્યું છે માન્ય છે, પણ માની લો કે ક્યાંક શાસ્ત્ર માની લે તો બધા દ્રષ્ટાનો કાર થાય છે. એમાં આપણે વાંધો શું? રાગના પ્રદેશ ભીન છે એમ કહ્યું છે. ચાલીસ નંબર ની ગાથા તમારે હિંમતભાઈ કરી ચાલીસ નંબરની ગાથા છે એનો અધિકાર જીવને ત્રીજો સ્થાનો નથી, પ્રકૃતિના સ્થાનો નથી, પ્રદેશ સ્થાનો નથી, અનુભાવ સ્થાનો નથી કે ઉદય સ્થાનો નથી. ટીકામાં જે વિચાર આવશે કે આ પેટા છે અહીં આ ગાથામાં પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાવ બંધ અને પ્રદેશોના સ્થાનોનો એટલે પ્રકારોનો તથા ઉદયના આનંદો અને કટારોનો સમૂહ ભેગ કરી ભેગ કરવાથી અંધાણો થતો. આ જીવ તો સામાન્ય જીવ, આ શુદ્ધાવ અધિકાર છે, શુદ્ધાત્મનો અધિકાર છે. એને કર્મનો બંધ ભૂતકાળમાં થયો હતો, વર્તમાનમાં કર્મનો બંધ છે નહીં, અને ભાવિકાળ કદાચ થોડા એ રીતે થતો હોય તો પણ એને કર્મનો બંધ થવાનો નથી. એવી વસ્તુ નીતિ છે. આ દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાની પદ્ધતિ છે. જેવાથી બંધ છે તેથી બંધ છે. જેવાથી બંધ છે કેમ કેવું પડે છે કે કાળ ઘણો ઝીણો છે, એટલે તો કઈ કહેવાની જરૂર નથી. હવે આગળ સદા નિરુકાળ જેવું સ્વરૂપ છે ભગવાન. જે આત્મા ત્રણેય કાળ રાગ થી રહી, નિરુપરાગ રાગ રહી છે આત્મા. ભાવ કર્મ થી આત્મા ભય છે, મંગલાચરણ માં આવ્યું, નમસ્કાર. એ વાત ના કહી કે સદા નિરુપરાગ જેવું એટલે આત્માનું સ્વરૂપ છે, એટલે મારું સ્વરૂપ છે. એવા નિરંજન નિર્દોષ બંધન વગર નિજ પરમાત્મા તત્વને ખરેખર દ્રવ્ય કર્મ ના જગન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટિ મન ના સ્થાન નથી. જગન્ય મન થાય કર્મ નો તો અંતર નું, ઉત્કૃષ્ટ મન થાય તો સીધે ઋણાત્મણી નો મન થાય, એની વચની સ્થિતિ ને મધ્યમ બંધ કહેવામાં આવે છે. એવો વ્યવહાર બંધ આત્મા ને નથી, નિશ્ચય બંધ તો નથી પણ વ્યવહાર બંધ પણ આત્મા ને નથી. એ મંદર માં પ્રદેશ માં આપણે ઉતાર છે. અશુદ્ધ અંતત્વ ના અને કર્મ કુશલ ના પ્રદેશો નો પરસ્પર પ્રવેશ એ પ્રદેશ બંધ છે. અશુદ્ધ અંતર્ગત એટલે રાગ, અશુદ્ધ અંતર્ગત એટલે રાગ વિકારી પરિણામ, એના જે પ્રદેશો, એના જ પ્રદેશો શુદ્ધાત્માના પ્રદેશો જુદા પાડી દીધા. આત્માના પ્રદેશોને એટલે ગુણથી, અશુદ્ધ અંતર્ગત ના પ્રદેશોને ગુણથી છે. અશુદ્ધ અંતર્ગત ના જે પ્રદેશો એટલું એને જુદું પાડ્યું. એ સ્વભાવ એનો એવો છે કે શુદ્ધ અંતર્ગત અને અશુદ્ધ અંતર્ગત ના પ્રદેશ ત્રણેય કાળ ભિન્ન છે. પ્રયોજન શું સિદ્ધ કરવું છે કે જેમ છે એમ જાણવું ને જણાવવું, એનું નામ પ્રયોજન છે. એનાથી વિપરીત જ્ઞાની કહી શકતા નથી. આ નિશ્ચય ની પસંદની વાત છે. વ્યવહારથી પ્રદેશ કહેવે એ વાત કરી ગયો. વ્યવહારથી રાગના પ્રદેશ અને આત્મા એક છે એ વાત કરી. એટલે નિશ્ચય નહીં અપેક્ષા અત્યારે અસત્યા, વ્યવહારની અપેક્ષા એ કોઈ સત્યા છે. પ્રદેશ ભેદ નથી, પ્રદેશ આત્માના પ્રદેશમાં રાખતા વ્યવહારની જે જોવામાં આવે તો એ રાગ આત્માના પ્રદેશમાં થાય છે.
આત્મા છે એમ દ્રષ્ટિ ની પ્રયોજન ની સિદ્ધિ માટે
સમજવામાં
થોડું ઇન્ટરપ્રિટેશન માં થોડું સમજ થાય.
Yeah.
ઇન્દ્રિય જ્ઞાન ને જીતવું પડશે. ઇન્દ્રિય જ્ઞાન જીવતું રહીએ અને આત્મા નો અનુભવ થાય એમ બનવાનું. પછી ભલે ઇન્દ્રિય જ્ઞાન ની પ્રવૃત્તિ હતી, ઇન્દ્રિય જ્ઞાન પ્રવૃત્તિ હતી, ઇન્દ્રિય જ્ઞાન હોય કેવલ જ્ઞાન માં થાય ત્યાં સુધી એ તો જ્ઞાન ના ધ્યેયમાં જાય. જ્ઞાન હતી ઇન્દ્રિય જ્ઞાન પ્રવૃત્તિ થાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞાન ના ધ્યેયમાં જાય. રાગને કુદલના પરિણામ એ હતી જીવને ખટકે છે. આ વાત એવી છે કે એ તો પોતાની થાય રાગ અને રાગમાં હું એ અજ્ઞાની નું પ્રગટ લક્ષણ થાય. અજ્ઞાની ઓળખો તો કેમ ઓળખાય? સીધી રીતે તો આ જ કરતી રીતે પણ રાગ ને આત્મા થાય પાસ સીધી રીતે થાપે તો તમને ખબર પડી જાય. એટલે આ જ કરતી રીતે પણ અજ્ઞાની નું લક્ષણ છે. ખૂબ આ કે રાગ અને રાગમાં કેમ ઓળખા એનું લક્ષણ હું એવી રીતે કર્મ હોવાથી અંતરંગ પરિણામો આ રાગ ના પરિણામ થાય છે, ઉદ્ગમ ના પરિણામ જે વ્યક્તિ નથી જીવના પરિણામ છે એમ બેસે છે એને જીવમાં રાગ ને થાય છે. મોટી વાત છે એમાં કઈ કપરી વાત માં તું ખ્યાલ હોય એમ એવી રીતે કર્મ મોહાદી અંતરંગ પરિણામો આ પુત્ર ના પરિણામ ના લેવા દ્રવ્ય કર્મ નો ભાવ કર્મ નહીં જીવનો ભાવ કર્મ મોહાદી અંતરંગ પરિણામો તથા ગૌકર્મ શરીરાદી બાહ્ય વસ્તુ કે જેવો બધા પુત્ર ના પરિણામ છે એમાં ક્યાંય ચેતન નો અંશ નથી જાગૃતિ નો જાણવાનો અંશ એમાં અને આત્માનો તિરસ્કાર કરનારા છે. આત્માનો તિરસ્કાર કરી એવા પરિણામને આત્મામાં સ્થાપે તેમનામાં આ હું છું અને એમ અને આત્મામાં આ કર્મ મોવાથી અંતરંગ તથા ગૌકર્મ શરીરાથી બહિરંગ આત્મતિરસ્કારી ઉદગલ પરિણામો છે એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મા પ્રતિબંધ છે. અને ત્યારે કોઈ વખતે જે રૂપી દર્પણની છોકરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. દર્પણમાં શું કહ્યું? અગ્નિની ઉષ્ણતાનો પ્રતિબિંબ પડે છે પણ એ તો એની સ્વચ્છતા છે, એ કઈ દર્પણની ઉષ્ણતા નથી. છોકરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા દ્વારા અગ્નિની છે એમ એ માયા જ્ઞાનની સ્વચ્છતા છે અને રાગાની પરિણામ એ કુંદરના જ પરિણામ છે. એવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા એટલે જ્ઞાતા પણ છે પર એટલે કુંદરના પરિણામ એવા રાગ જીવના પરિણામ જ નથી. જીવના પરિણામ તો જ્ઞાન છે, એ જ્ઞાનમાં કુંદરના પરિણામ જણાય છે. જીવના ભાવ કર્મ તે કુંદરના પરિણામ છે. ઓલા પુતલ ના પરિણામ એ તો ઉભારે કે રેવે કર્મમાં જે અનુભવ છે એનો નિમિત્તમાં એનો રસ વૃદ્ધાદિનો હવે એ તો પ્રગટમાં એ પુતલ છે પણ અહીંયા જે એના લક્ષ્ય નૈમિત્તિક ભાવ છો એનાથી ભેદના કરાવી આત્માનું આ લક્ષ કરાવવા માટે કહ્યું કે એ તો તું તારા પરિણામ બની રહ્યો છો ભાઈ બાપુ. એ પરિણામ તારા નથી, તારી ભ્રાંતિ છે. ચૈતન નથી, ચૈતન હોવાને તને ભ્રાંતિ થઈ છે. પ્રભુ પણ સમીપ પરથી છે ને, પણ સમીપ પરથી ગયા છે ને, એક દ્રવ્ય ક્યાં ગયા છે એ ભાઈ સમીપ પણ અમે ભાવે છે. ઠીક છે કે લાલા પટી મણી રાગ ને લાગણી યારે એકતા ખોલી એ તો કોઈ જીવન નથી એકતા ખોલી. અરે દુઃખ જેમાં નથી એવા જીવને તો જાણ, હે દુઃખ જેમાં નથી એવા જીવને તો જાણ, રાગ જેમાં નથી એવા જીવને તો તું જાણ, રાગ જેમાં થાય છે એવા જીવને તો જાણ્યો, દુઃખ જેમાં થાય છે એવા જીવને તો જાણ્યો અનુભવ્યો અશુદ્ધ આત્માને, પણ રાગ ને દ્વેષ દુઃખ ના પરિણામ જેમાં નથી એવા જીવને તો એક સમય જાણીને રાગ જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એનું મૃત્યુ થશે ત્યારે પછી જેમ પ્રસાદીમાં કુદર નો અને કુદર માં પ્રસાદી નો અનુભવ થાય છે અંધાત્મને એટલું અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને કર્મનો કર્મમાં આત્માની અને આત્મામાં કર્મનો કર્મની ભ્રાંતિ થાય છે, મતલબ ભ્રાંતિ થાય ભ્રાંતિ નો શું છે કે થાય છે કુદરમાં અને ભાગે છે જીવમાં એનું નામ ભ્રાંતિ, અર્થાત મને એક રૂપે ભાગે છે ત્યાં સુધી કે અપ્રતિભૂત છે અને જયારે એમ જાણે કે હવે સૌ જે છે કેમ કે અજ્ઞાની જ્ઞાની થાય છે વિચાર દ્રષ્ટિ સામે દ્રષ્ટિ થાય છે, જયારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા છે અને કર્મ નો કર્મ કુદર ના જ છે ત્યારે તે પ્રતિભૂત થાય છે જ્ઞાની થાય છે. જે મરીસામાં અગ્નિ વાર દેખાય, દેખાય સત્તામાં તો અગ્નિ વાર દેખાય પણ અગ્નિ અગ્નિમાં છે બધા ત્યાં એમ જણાય કે જ્વાળા તો અગ્નિમાં છે હરીસામાં નથી બેઠી, હરીસામાં દેખાયેલી છે તે હરીસાની સ્વચ્છતા છે, તે પ્રમાણે કર્મનો કર્મ પોતાના આત્મામાં નથી બેઠા, ત્રિકાળી સ્વભાવમાં નાય ભાવમાં શુભાશુ ભાવમાં પ્રવેશ નથી, જળ ને કુદર ના પરિણામ હાય હાય શુભાશુ ભાવ દયા ના ભાવ કુદર ના પરિણામ વ્યવહારના પક્ષવાળા શું કરે છે પ્રબળ યુક્તિ છે અને કોઈ એવા નિશ્ચયાવાસી પણ આપ ખાઈ પણ જા યુક્તિ આપે આ નિશ્ચયાવાસી કુદરના પરિણામ જ્યાં સુધી તમે લક્ષમાં નહીં આવે ત્યાં સુધી એ પરિણામ જીવના છે એમ લક્ષમાં રહ્યા કરશે અનુભવ નહીં થાય, વાસ્તવિક છે પણ રાગ જીવમાં થાય છે એ વાસ્તવિક લાગે છે, રાગ કુદરતના પરિણામ છે એ વાસ્તવિક પણ એને ભાગતું નથી, જ્ઞાની એ ભાષે છે કે આ રાગી તો કુદર છે હું રાગી એ તો નવકર્મ ના પરિણામ છે, સ્પર્શ શુદ્ધ વર્ણ એ તો નવકર્મ ના પરિણામ છે, રાત્રે તો એ દ્રવ્યકર્મ ના પરિણામ છે, તેમાં મોટું કે છે જેના જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય આત્માની જ્ઞાન સ્વચ્છતા એવી છે કે જેવા જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય એ રીતે કર્મ નો કર્મ નહીં છે તે પ્રતિભાસે છે જણાય છે એવું ભેદ જ્ઞાન અનુભવ આત્માને કામ સ્વયં થાય તો અઢી વર્ષમાં ફેરફાર થવો અઢી વર્ષ થાય ખરેખર તો પ્રદેશ નથી જીવમાં થાય છે એ વાત ખોટી છે, પ્રયોજન જ જીવ ન થાય પણ પ્રયોજન જ જીવ ન થાય એમાં તો એમાં કરે છે એમ કહો નહીં પ્રદેશ
નથી તો એમ કહીને દીકરી ધર્મમાં થાય એમ કહો નથી, આપણે તો પ્રદેશ ભેદ છે કે એ સાબિત કરો, આપણા અજેન્ડા પર છે કે પ્રદેશ ભેદ છે કે નહીં એ સાબિત કરો, એમાં કઈ પ્રદેશ ભેદ લે તો જ નથી કે યોગ્ય છે નહીં
ઉત્પાદની સંબંધ છે, જયારે ગેટ થાય છે ત્યારે પારણાની ભાવે થાય છે.
બંને ઇન્દ્રિયોમાં સમાઈ જાય છે. જે મોજું છે એ ઇન્દ્રિયોમાં સમાય છે એમ. પારણામી ભાવે કહેવાય, પણ શુદ્ધ આત્મતત્વ છે એને પરમ પારણામી કહેવાય. કેમ કે પૂજનિક છે, પરમ શબ્દ પૂજનિક વાત છે. શુદ્ધ આત્મા છે એ પરમ પારણામી છે, અને બાકી જે પર્યાયો છે એને પણ પારણામી કહેવાય. પણ એને પર્યાય દીકરી નો પારણામી કહેવાય, નિકાળી થવાને પર્યાય દીકરી નો પારણામી
કહેવાય. પર્યાય પારણામી ભાવે થઈ એમ કહેવાય.
પારણામી ભાવે થઈ એ જ્ઞાન નો વિષય, આ બધી જ્ઞાન ની વાત છે. પર્યાય દ્રવ્ય માંથી આવે છે, દ્રવ્ય માં જાણવાનું, જાણવાના પ્રકારથી વિચારો વ્યવહાર નહીં કહેવાય. પર્યાય સાપેક્ષ વ્યવહાર છે. ઉત્પાદ વેચી સહિત આત્માને જાણવો એમનો વ્યવહાર છે, અને ઉત્પાદ વેચી રહી આત્માને જાણવો એનું નામ વિષય છે. આવો પરમાત્મ પ્રકાશમાં પાઠ છે, અને ગુરુદેવ વ્યાખ્યાન સપાઈ ગયું. પણ એ દિવ્ય શક્તિ જ્ઞાની એવી છે ભાઈ. થાય એ ચરાચર પદાર્થ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળના પદાર્થ ને એક સમય માત્ર માં એમાં જોડાઈ જાય છે, એમાં જણાય જાય છે, પ્રતિબિંબ થાય છે.
બરાબર પ્રકાશક ત્રણ
પ્રકારે છે, એક પ્રકારે પણ નથી. બે નો પ્રતિભાસ થાય છે પણ પરના પ્રતિભાસ ને ઉપયોગરૂપ કરે છે અને સ્વના પ્રતિભાસ ને દેહરૂપ કરે છે, એનું નામ અજ્ઞાની છે. એ જણાય એ જણાનો એનો પ્રતિભાસ તો થાય છે, જ્ઞાયક નો પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસ ને ઉપયોગાત્મક કરતો નથી, એટલે અજ્ઞાન ચેતના થઈ ગઈ. કર્મ ચેતના થઈ ગઈ જયારે કોઈ સમજી એને જ્ઞાની મળે કે કારા જ્ઞાન માં નાયક જણાયેલો છે તો સાહેબ જાણનારો જણાય એમ હું વિચાર કરું તો યથાર્થ વિચાર લેતા હોય, કેમ કે તારા જ્ઞાન માં નાયક જણાય ગયો છે પણ એને તું જાણતો નથી. જણાય ગયો છે એને તું જાણ, જણાય ગયો છે એને તું જાણ, તો ઉપયોગ અંતર માં આવીને તને અનુભવ થશે. પ્રતિભાસ ને ઉપયોગ આત્મ કરે છે.